તારીખ 11/2/1988 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સરગ નંબર 64
શુભ ભાવની મીઠાશ ને વેદવું એમાં આત્મભાવ કરવો એ મિથ્યાત્મ છે, કષાય ખાનું છે, સાત વ્યસનથી પણ અનંતગુણ પાપ છે એના. અને એ શુભભાવ હિત અને કલ્યાણની ભ્રમણાથી એનું પોષણ કરે છે. ગુરુદેવ કહે છે કે એને કષાય ખાના માંડ્યા છે, કતલખાના માંડ્યા છે. ત્રણ બોલ લીધા છે, એક શુભ ભાવની મીઠાશ, એ પર સત્તા વાળા તત્વોને ગ્રહણ કરવાનું અભિમાન અથવા ત્યાગ કરવાનું અભિમાન, એટલે કે પર પદાર્થના કરતા હરતા થવાનો વિષય, એ પણ મિથ્યાત્વ નું પોષણ છે, મિથ્યાત્વ છે, એ પણ સાત વ્યસન કરતા મોટું પાપ, મોટું પાપ છે, અથવા સર્વાધિક સર્વથી મોટું પાપ છે. વિચારણીય વિષય એટલો છે. ઘરની અંદર સુવાના ઓરડામાં બેડરૂમમાં કાળો નાગ હોય તો ઊંઘ આવતી નથી. આ તો કલ્પના છે, કોઈના ઘરમાં છે નહીં, પણ એ વિચાર અને એ વાતમાં એવું શું છે? અને મિથ્યાત્વ ઘરમાં છે છતાં ઊંઘ આવે છે, તો એ બે વાતને વચ્ચેને વિચારમાં સમજવામાં શું ફેર છે? કે પેલું કલ્પના છે અને હકીકત નહીં હોવા છતાં પ્રત્યક્ષવત વિચારવામાં આવે છે, પ્રત્યક્ષ નહીં હોવા છતાં પ્રત્યક્ષવત વિચારવામાં આવે છે. કાળો નાગ બેઠો હોય, સુવાનો ક્યાં પ્રશ્ન છે? રૂમમાં પગ મૂકવાનો પ્રશ્ન રહેતો નથી. કોઈ ચાદર ઉઠીને સૂઈ જાય તો પ્રશ્ન રહેતો નથી કે ઊંઘવા માંડે, પણ રૂમમાં પગ મૂકે નહીં કે અંદર ફણીધર બેઠો છે. વિચારમાં વસ્તુ સ્થિતિ કોઈ હકીકત છે નહીં આવી ત્યારે, તો પણ એનો પ્રત્યક્ષવત જોઈને એની અસર બરાબર સમજી શકાય છે. અને જે મિથ્યાત્વ હકીકતે બેઠો છે કે એક કાળા નાગ કરતા અનંત કાળા નાગનું કામ કરે છે, પણ એની પ્રત્યક્ષતા, એની હૈયાતી ભાસતી નથી, દેખાતી નથી, એ દેખવાની નજર નથી, એ દેખવાનો દૃષ્ટિકોણ નથી, એ દૃષ્ટિકોણ ખુલવા માટેનો આ વિષય છે. કયા કયા પરિણામે તે મિથ્યાત્વ વળગે છે અથવા થઈ રહ્યું છે, કે જે સર્વાધિક પાપ છે અને સર્વાધિક ડરવા જેવો વિષય છે, ભય પામવા જેવો વિષય છે, એનો દૃષ્ટિકોણ નથી તો એમને અનંત સંસાર ચાલ્યો ગયો, એ દૃષ્ટિકોણ ખોલવા માટેના વિષય આ ગ્રંથનો વિષય છે ખરેખર. એટલે ગુરુદેવ શ્રીના વચનામૃતમાં એ વાત વિશેષ આવી છે. જગતમાં આથી કોઈ મોટું પાપ જ નથી. મિથ્યાત્વથી જગતમાં જેમ સાત્વિક સંસર્ગથી મોટું પાપ ગણવામાં આવે છે, એનાથી મોટું પાપ ખરેખર મિથ્યાત્વનું પાપ છે. આમ કોઈ પાપી કહે, ચોર કહે, કે કોઈ પણ, એને એ વાત સહન કરવી મુશ્કેલ છે. સર્વથી મોટું પાપ પોષે કે સર્વથી મોટું પાપ રાખે અને એને ખબર પણ ન હોય, આ એક બહુ દયાજનક અને દુઃખજનક સ્થિતિ છે. ખબર પડવાની વાત છે. દુર્ભાગ્ય એની ખબર નથી, પણ હવે ખબર પડે તો પોતે તરવા ઈચ્છતો હોય તો તરી શકે, બચવા ઈચ્છતો હોય તો બચી શકે. એટલે મિથ્યાત્મોની ભયંકરતાનો વિષય શ્રીમદજીના શબ્દોમાં એ આવ્યો કે મને કોઈ પૂછે તો હું સાતમી નારકીને પસંદ કરું છું, દર્શન મોહને હું પસંદ કરતો નથી. અત્યારે જે લોકો પાપ કરે છે, અહીંયા જે મનુષ્યો પાપ કરે છે, એ તો બીજી નારકીથી કોઈ આગળ સામાન્ય રીતે નથી જતા. અહીંયા દેવલોકમાં પાંચમા દેવલોકથી ઉપર નથી જતા, તો અહીંયા બીજી નારકીથી નીચે નથી જતા. સાતમી નારકીનું પાપ છે એનાથી મોટું પાપ છે મિથ્યાત્વ મોહને હું સંમત કરતો નથી. એને પોતાને એ વાત કેટલી સ્પષ્ટ છે, મિથ્યાત્વની ભયંકરતા કેટલી સ્પષ્ટ છે પોતાને. સાતમી નારકી અને મિથ્યાત્વ મોહ બેમાંથી એકને પસંદ કરો એમ કહે છે. સાતમી નારકી મને મંજૂર છે. મિથ્યાત્વ મોહને હું પસંદ કરતો નથી, કેટલી સ્પષ્ટતા વર્તે છે પોતાને. જે વિષયની અસ્પષ્ટતાને લઈને જીવ ક્ષણે ક્ષણે દર્શન મોહને બાંધે છે અને દર્શન મોહને વધારે છે, એ દર્શન મોહ વિષયની સ્પષ્ટતા કેટલી વર્તે છે એવો વિષય છે. ત્યાં સુધી આપણી ચર્ચા ચાલી છે. ત્યાર પછી માં શ્રીમદજીનું જે વચન છે એમાં બીજા કર્મો એની સાથે સરખામણી કરી છે. જે મોહની કર્મ છે એ બળવાનમાં બળવાન કર્મ છે, મોહની કર્મમાં ઉદયને મોહભાવ થાય છે એ પણ બીજા કોઈ પ્રકારના કર્મ બંધાય એનાથી વધારે બળવાન અનિષ્ટ ભાવ છે. અને આ એકને જો ટાળવામાં આવે તો બીજા આપોઆપ ટળેલા સમજવા. મોહનીય ખસવાથી બીજાઓનો પગ ટકી શકતો નથી, પછી કોઈનો પગ નહીં ટકે. મોક્ષ માર્ગની આ એક સુંદરતા છે કે પ્રારંભમાં દર્શન મોહનો નાશ થાય છે, દર્શન મોહ ટળે છે, બાકીના તરણ કર્મો ક્રમશઃ ટળે છે. એટલે શાસ્ત્રમાં વધુમાં વધુ ઉપદેશ એના માટે છે. જૈન શાસ્ત્રોમાં વધુમાં વધુ ઉપદેશ દર્શન મોહને ટાળવાનો છે. એટલે એ તો કેટલો બધો વિસ્તાર થઈ શકે એના ઉપરથી સમજવા જોઈએ. જગતમાં એ કોઈ હિંમત વાળો માણસ હોય તો એને ટેકાદાર થઈને લોકો સામૂહિક કોઈ પરાક્રમ કરે છે. મૂળ માણસ જો ગયો નેતા બધું વિખાઈ જાય છે, કેમ કે બીજા માં તો કોઈ ખાસ એવું ખાલી ટેકેદારો હતા અને એમ એક જૂથનું બળ ગણાતું હતું. એવું જ આમાં છે કે દર્શન મોને એને લઈને વળગતા કર્મો, એને લઈને સંસારનો આખો ભૂત દેખાય છે, મોટું ભૂતાવળ દેખાય છે. આવડો મોટો સંસાર કેવી રીતે તરાય, આવો સંસાર કેવી રીતે તરાય. પણ એક દર્શન મોહ મર્યો કે પાછળ બધા એને ટેકેદારો તો બધા મૃતપ્રાય જ છે. પછી સંસાર જીતવો એ કોઈ મોટી વાત નથી. મૌનિક કર્મની વિશિષ્ટતા વ્યાખ્યાનુસારમાંથી લીધી છે. મૌમાં પણ બે ભેદ છે, દર્શન મૌ અને ચારિત્ર મૌ. અને ચારિત્ર મૌનું બળ પણ દર્શન મૌના બળને લઈને છે. જો દર્શન મૌ ગયો તો ચારિત્ર મૌ નિર્બળ થઈ જાય છે, અથવા ચારિત્ર મૌને લઈને રાગ દ્વેષ મૌના પરિણામ થાય એ રસ વગરના થઈ જાય છે, નિરસ પરિણામ થઈ જાય છે, શક્તિ વગરના લુખા પરિણામ થઈ જાય છે. એથી એ ચારિત્ર મોહ ટકી શકતો નથી. એટલે એમાંથી એ સિદ્ધ થયું કે સૌથી વધુ અહિત કરનાર દર્શન મોહ છે. એના સમર્થનમાં જ આત્મનો બીજું વચન છે, કર્ણાનુયોગના ગ્રંથનો આધાર છે. સમ્યક દર્શન છે એ મિથ્યાત્વનો પ્રતિપક્ષી ભાવ છે, અને જન્મ મરણની પરંપરા રૂપ સંસારને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય શ્રેષ્ઠ કર્મોમાં નહીં હોવાથી સાચો શત્રુ દર્શન મોહ છે. શ્રેષ્ઠ કર્મ તો તેને આધીન છે, એ તો બધા એના ટેકેદાર છે. બાકી ટેકેદારમાં કોઈનામાં પાણી નથી. જે દર્શન મોહ છે એને લઈને જોર કરે છે, દર્શન મોહ ગયો તો બધાનું જોર ખલાસ. અહીંથી વિષયનું ઉદઘાટન છે ગ્રંથના, કે જેઓ અનંત દુઃખનું મૂળ દર્શન મોહના પરિણામ છે, તો એ પરિણામ પણ તીવ્ર રસવાળા અને મંદ રસવાળા એમ બે પ્રકારે પ્રવર્તે છે. જે મંદ રસવાળા છે એમાં દર્શન મોહનું બળ ઘટેલું છે, અને જે તીવ્ર રસવાળા છે એમાં દર્શન મોહનું બળ વધારે છે, વિશેષ કરીને છે. અને સામાન્યપણે દર્શન મોહ અગ્રહિત મિથ્યાત્વ રૂપે સર્વ પ્રાણીઓમાં, સંસારી પ્રાણીઓમાં છે. વિશેષ તીવ્રતા થતા અથવા મનુષ્ય ભાવમાં બુદ્ધિપૂર્વક ધર્મમાં ભૂલો પડવાને લીધે, ધર્મના ક્ષેત્રમાં ભૂલો પડવાને લીધે, સાધનની ભૂલને લીધે, વિધિની ભૂલને લીધે, દેવગુરુ શાસ્ત્રની ભૂલને લીધે, તત્વોની ભૂલને લીધે અનેક પ્રકાર છે. એ ભૂલ વધતા દર્શન મોહ તીવ્ર થાય, અગ્રહિતમાંથી ગ્રહિત મિથ્યાત્મા ચાલ્યો જાય છે. આમ તો બીજા પંથો તો ચોખ્ખા ગ્રહિત મિથ્યાત્મના છે. સનાતન દિગંબર સંપ્રદાય છે એમાં અગ્રહિત મિથ્યાત્વ રૂપ જૈનાભાસ છે, પણ એમાં પણ આ હિણો કાળ હોવાથી એમાં પણ ગ્રહિત મિથ્યાત્વના ઘણા પ્રકારો ઉત્પન્ન થઈ ગયા આ કાળને વિશે. અનેક દેવ દેવલાને લોકો જૈન મંદિરમાં સ્થાન આપીને પૂજવા લાગ્યા, ભક્તિ પૂજા થવા લાગ્યા. દક્ષિણમાં તો વેદી ઉપર જ બિરાજમાન કરાય, ઉત્તરમાં અને મધ્ય ભારતમાં તો નિજ મંદિરથી બહાર રાખે છે, બાજુમાં રાખે છે. દક્ષિણ ભારતમાં તો વિધિ ઉપર જ દેવ દેવલાને ઉતરાવી દઈએ છે. જૂના મંદિર હા છે, બહાર તો છે. પણ એ તો રાયખા એ અંદર બાર નો વાત તો પછી છે, રાયખા એ જ મોટી મોટી ભૂલ છે. એનો વિકલ્પ જ કેમ હોય? પ્રવૃત્તિનો તો પ્રશ્ન જ નથી, એના વિકલ્પનો સવાલ નથી. મનુષ્ય જેવો બધા ક્ષોભસમ ઘણો છે, બુદ્ધિ નો ઉઘાડ છે ને કઈ ગડબડ થતી હોય. શાસ્ત્ર માં તો કોઈ પ્રસિદ્ધ પડે એવું વિષય નથી આવતો, અહિયાં તો નજરે દેખાય છે ગરીબ મિથ્યાના પ્રકાર. મિથ્યાત્વનું જોર થાય ત્યારે ગ્રહિત મિથ્યાત્વ થાય. એટલે મિથ્યાત્વ ટાળવી એક વાત છે, પણ એનું જોર તો વધી જ ન જાય, એટલું તો ઓછામાં ઓછું એને લક્ષમાં ખ્યાલમાં આવે. એને માટે અનેક જાતના ભેદ પ્રભેદનો જે વિષય છે એનો વિસ્તાર કર્યો છે. વધુમાં વધુ એ વિષય ઉપર માણસે શક્તિ ખર્ચવી જોઈએ, અથવા પોતાની સર્વ શક્તિ આ જગ્યાએ ખર્ચવી જોઈએ, ઉપયોગ કરવો જોઈએ. એક રોગ થાય તો કેવી ઉપાધિ થાય છે કે આ મટે તો હારું, આ મટે તો હારું, 24 કલાક ક્યાંથી લક્ષ ન જાય. આ તો રોગ નો બાપ છે, અનંતા રોગ નો બાપ છે આ તો, ને એની ઉપાધિ જ ન લાગે તો બહુ મોટી મુશ્કેલી છે. આગળ ઉપર અત્યારે ભલે કાંઈ ન લાગે, પણ આગળ ઉપર બહુ મોટી. ઉપેક્ષા થાય છે એટલે યોગ નથી મળતો. જ્યાં મિથ્યાત્વને ટળવાનો અવકાશ છે એવો સંયોગ અને એવો પ્રકાર ઉત્પન્ન થાય, એમાં ઉપેક્ષા રહે એટલે કુદરતી એવો પ્રકાર સંયોગમાં ન ઉત્પન્ન થાય એવી સ્થિતિમાં મુકાઈ જાય છે. જે એવા ક્ષેત્રમાં ચાલ્યો જાય, એવા ભાવમાં ચાલ્યો જાય, વિષય ચર્ચો છે કે કોઈ પણ પ્રકારે વિપર્યાસ ઉભો થાય એટલે દર્શનનો પ્રભાવ વધી જાય છે, ત્યાં દર્શનનો રસ તીવ્ર થાય છે. એટલે ક્યાંય વિપર્યાસ ન થવો જોઈએ. એટલે તો એ વિષય ચર્ચામાં લીધો છે, કેટલા કેટલા પ્રકાર છે આના. અને અહીંયા તો જે પ્રકાર લીધા છે એ મુમુક્ષુને લાગુ પડતા જ પ્રકાર પાછા લીધા છે. આગમાં ધ્યાનમાં લઈએ તો વિષયની અનંતતા છે, પણ આપણે તો જે આપણને લાગુ પડે, આપણે વિચારવા જેવા છે એ વિષયની જ અપેક્ષાઓ લીધી છે. બીજી એથી બહાર જઈને એ મર્યાદાથી બહાર જઈને બીજી ચર્ચાઓને હાથમાં નથી કરો. એટલે પછી દેવનું શું, નારકીનું શું, તિરિંચનું શું, અન્યમતીનું શું, કાંઈ કે દેવગુરુ શાસ્ત્ર નો વિતરાગી દેવગુરુ શાસ્ત્ર સમીપ આવ્યો ત્યારે પહેલા જે ગ્રહિત મિથ્યાત્મા દર્શન હતો એના કરતા ગ્રહિતમાં ઘટ્યો. પણ ઓક્ષણના એ મારીએ તો પાછું દર્શન મોડું થઈ જાય. તો અગ્રહિત ગ્રહિતને સાધે છે, અગ્રહિત સાધક છે અને ગ્રહિત મિથ્યાત્વ સાધ્ય છે. એ દીપચંદજીએ સાધક સાધ્યના ભોગ લીધા છે, એમાં પ્રવેશ થઈ જાય. મિથ્યાત્વનો એવી એક પ્રકૃતિ છે, એવો એનો સ્વભાવ છે, પ્રકૃતિ સ્વભાવ એવો છે કે આવી રીતે વિચિત્ર રીતે એની વધઘટ થાય છે. તો એમ થવું જોઈએ કે દર્શનમો ઘટ્યો અને સાચા દેવગુરુ શાસ્ત્રને સ્વીકારતો થયો, હવે તો ક્રમશઃ એનો દર્શનમો ઘટીને તૂટી જવો જોઈએ, નાશ થઈ જવો જોઈએ. પણ એમાં ઓક્ષણનાએ રહે, એમાં લોકસંજ્ઞાએ પ્રવર્તે કે બીજા એમાં બીજા જે સંભવિત દોષો છે એવી રીતે પ્રવર્તે, દર્શનમોને વધારી મૂકે. દેવગુરુ શાસ્ત્ર ની સિદ્ધિ વિરાજના કરે તો દર્શન મોહને વધારે છે, પણ દેવગુરુ શાસ્ત્ર ની આરાધના કરનાર પ્રત્યે વિરોધ થાય તો દર્શન મોહનો પ્રસંગ. એ દેવગુરુ શાસ્ત્ર ની જ વિરાજના છે, કેમ કે એ તો વિતરાગ છે, એને ક્યાં બીજે સીધું કઈ કરી શકાય છે. જે તત્વની સમજણમાં તલસ્પર્શી વિષય ગ્રહણ થઈને જે યથાર્થ જે તરવાની શ્રેણી છે એ યથાર્થતામાં ન આવે અને આત્માના વિકાસના માર્ગે ન ચડે. ભલે તત્વજ્ઞાન નો અભ્યાસ ઘણો થઈ ગયો હોય પણ આગળ પાછા છબડા ઉભા થઈ જાય, કાં દેવગુરુ શાસ્ત્ર ની વિરાધના કરે, કાં દેવગુરુ શાસ્ત્ર ની આરાધના કરનાર પ્રત્યે પ્રતિકૂળતા કે વિરોધ કે એવું કરીને વિરાધના કરી દે છે. બંને એક જ વાત છે. પહેલા મંદિરમાં જઈએ છીએ, મસ્જિદમાં તો પછી જઈએ છીએ, પતી ગયું તારું. તો મસ્જિદમાં જશે એનો અર્થ જ કે મંદિરમાં જતો નથી, પણ જઈએ છીએ તો કે જતો હોય તો નથી જતો બોલ. એવું છે કે આ જીવ અનંત કાળથી અનંત સંસારમાં રૂલે છે, જે જે દુઃખ ભોગવ્યા છે એનું ચલચિત્ર દેખાડે તો સ્વપ્નમાં સંમત કરે એવું નથી, જાગતો તો શેનો સંમત કરે, સ્વપ્નમાં સંમત કરે એવું નથી. એમને એમ તો નથી થયું, કઈ અપરાધનું ફળ છે એ બધું. હવે એ અપરાધ કેમ મટે, એની કેટલી દરકાર છે, કેટલી ગરજ છે એ લાઈને ચડવાની, કેટલી દરકાર છે એની, કેટલી જરૂરિયાત ભાસે છે, આના ઉપર બધો આધાર છે. જો મૂળમાં એની ભયંકરતા સમજીને જરૂરિયાત ન ભાસે ટાળવાની તો દશા એની એ છે જે અનંત કાળે થઈ તે છે. પછી વાત લીધી છે કે તીવ્ર મિથ્યાત્મનો વિષય તો એકાંતે નિષિદ્ધ છે, પણ મંદ મિથ્યાત્મની અંદર અનેક ભેદ પ્રભેદ પડે છે અને અનેક વખત મંદ મિથ્યાત્ થયા પછી પાછો તીવ્ર મિથ્યાત્મા જીવ આવી ગયો છે, કેમ કે મિથ્યાત્મનો નાશ નથી કર્યો. પણ જે જીવ સમ્યક સન્મુખની દશામાં આવે એ સમ્યક સન્મુખની દશા છે એમાં દર્શનનો અત્યંત મંદ થાય છે, એ તબક્કામાં પ્રવેશ નથી કર્યો, દર્શનનો મંદ કર્યો છે. પણ સમ્યક સન્મુખ થાય અને દર્શનનો જે મંદ થાય એ તબક્કામાં એ સ્ટેજમાં જીવ કદી આવ્યો નથી. અને એ સ્થિતિમાં દર્શનમો અને એકદમ સ્થિતિહીન થઈ જાય છે, એકદમ દર્શનમોનો રસ ગળી જાય છે, અથવા દર્શનમોનીઓનો ભાવ લગભગ નિસત્વ થઈ જાય છે એમ કહીએ તો ચાલે. તો પણ એટલું જ માત્ર પ્રયોજન નથી આ વિષય. એક જગ્યાએ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં સારી રીતે ચાલ્યો છે કે સમ્યક સન્મુખ થયો તો હવે સમ્યક દર્શન પામશે માટે પહેલા સમ્યક સન્મુખ તો થઈ જવું, યથાર્થ નિર્ણય તો કરી લેવો, કે એટલું જ માત્ર પ્રયોજન નથી. એટલું જ માત્ર પ્રયોજન નથી એટલે એક બહુ નજીકની સ્થિતિ, સમ્યકની નજીકની સ્થિતિ હોવા છતાં વજન લઈ જઈશ તો દર્શન મૂળનો ભૂત છે, અહીંયા સીધું ઓળખશે તને, ખબર નહીં પડે. વળગ્યું છે એ ત્યારે નહીં ખબર પડે, કેમ કે દર્શન મૂળ મંદ છે, ત્યાં દર્શન મૂળ તીવ્ર થશે ત્યારે ખબર પડશે કે આને આ ક્યાંથી થવાને શું થાય છે. કોઈ વાર સ્થૂળ પરિસ્થિતિથી ખબર પડે છે ત્યારે આ ક્યાંથી થયું, આટલું બધું ગુરુદેવને સાંભળ્યા, આટલી બધી તત્વ ચર્ચાઓ કરી, આટલા બધા શાસ્ત્રો વાંચ્યા, વળી આ ક્યાંથી થઈ ગયું, કે એને ક્યારે ભૂત વળગ્યું હતું એની ખબર નથી. એને જોવા માંડે ત્યારે બધાને ખબર પડે, અરે આ તો આમાં તો ભૂત વળગ્યું લાગે છે, તો બધું ક્યાંથી થઈ ગયું. એનું કારણ કે ક્યાં ભૂલે છે એની પોતાને ખબર નથી હોતી, કઈ જગ્યાએ ભૂલ કરી બેઠો એ ખ્યાલ નથી આવતો. એટલે ભેદ પ્રભેદ લેવાનું મુખ્ય કારણ એ છે. નહીતર તો સામાન્ય રીતે એક જ વાત છે કે કોઈ પણ ભોગે મિથ્યાત્વ ન જોઈએ અને કોઈ પણ ભોગે એનો નાશ કરવો જ જોઈએ, સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી જોઈએ. પણ દર્શન મોહને વશ સામાન્ય કથનથી અસર નથી થતી, ભેદ પ્રભેદથી અસર થાય છે એવું એક દર્શન મોહનો એક જાતનો પ્રભાવ છે. શાસ્ત્રમાં પણ ભેદ પ્રભેદ ચાલ્યા છે એની પાછળ થોડો હેતુ છે. એટલે દર્શન મોહનો અભાવ થાય, અભાવ ન થાય ત્યાં સુધી મોક્ષ માર્ગનો પ્રારંભ થતો નથી, અને ત્યાં સુધી ભવ ભ્રમણની અનંતતાનો નાશ નથી થતો. પછી તો બે ચાર ભવ, એ ભવ ભ્રમણ ખરેખર ગણાતું નથી, પણ અનંતતા છૂટી ગઈ એ અભાવ થતા. એટલે એનો અર્થ બીજો એ થયો કે સૂક્ષ્મ પણ મિથ્યાત્વ જ્યાં સુધી હોય ત્યાં સુધી અનંત ભવ ભ્રમણનું બીજ જીવંત છે, જીવતું બીજ છે. ડાક્ટર કોઈ અંગ ઉપર સડો થાય છે તો ક્યાં સુધી સાફ કરે, કે એકવાર લોહી નીકળીને ભલે દુખે પણ ત્યાં કોઈ સેપ્ટિક થઈ ગયું હોય, પરું પાસ થઈ ગયું હોય, રસી થઈ ગઈ હોય, એનો કણ પણ રહેવો નહીં જોઈએ, નહીતર એક કણ બીજું હેડવી નાખશે, બીજા લોહીને એ બગાડશે. એટલે અહીંયા પણ એ રીતે છે કે અનંતતા તૂટે એ તો નાશમાં જ તૂટે છે, સૂક્ષ્મ મિથ્યાત્વ પણ હોય તો અનંત ભવ ભ્રમણનું બીજ સાબુત છે એમ કે. એટલે એ વિષયની અંદર ક્યાંય ગફલતમાં રહેવાનો પ્રશ્ન નથી, દરકાર કરવાનો પ્રશ્ન છે. દેવગુરુ શાસ્ત્ર તો મળ્યા ને, સત્શાસ્ત્રનું અધ્યયન તો કરીએ છીએ ને, શક્તિ પ્રમાણે બીજું બધું કરીએ છીએ ને, એમ નહીં, એ કોઈ ગફલતમાં રહેવાનો વિષય નથી. બસ મિથ્યાત્મનો નાશ થવો જ જોઈએ કોઈ પણ ભોગે, એના માટે ગમે તે ભોગ આપવો પડે તો આપવો જોઈએ. આટલી તો એને અભિપ્રાયની અંદર માનસિક તૈયારી હોવી જોઈએ કે સર્વસ્વ છોડવું પડે તો સર્વસ્વ છોડવાની તૈયારી છે. પણ મિથ્યાત્વ છોડવું જ છે તે છોડવું જ છે, આટલી એની તૈયારી આવી. પ્રાણ છૂટે તો ભલે છૂટે, સર્વસ્વમાં છેલ્લા એના પ્રાણ છે, પ્રાણ છૂટે તો છૂટો. મિથ્યાત્મને રહેવા નથી દેવું એ વાત નક્કી છે. જો શરૂઆત પ્રારંભથી જ જોર કરવાનો આ વિષય છે, ઢીલાઢચ રહેવાની પરિસ્થિતિમાં આ કાર્ય નથી થતું, પ્રારંભ જ નથી થતો મોક્ષ માર્ગ. એટલે મિથ્યાત્વની સાથે અનંતાનુમંદિનો વિષય પણ આમાં થોડો ચર્ચો છે, કેમ કે એનો અવિનાભાવી કષાય છે, છે ચારિત્રમોની પ્રકૃતિ, પણ દર્શનમોની સાથે એનો અવિનાભાવી પણ એ સંબંધી પણ ચર્ચા લીધી છે. એવું છે કે અટકવાનું તો મુખ્ય કારણ સંતોષ જ છે, સંતોષ જ છે. પરિણામમાં કાંઈ ને કાંઈ કાર્ય થાય જ છે, અને જેને ઉપર છલ્લું પણ ઉપર ઉપરથી પણ એમ સમજાણું છે કે મારે મારું કલ્યાણ કરવું છે, મારે ધર્મ કરવો છે, એ કાંઈક ને કાંઈક તો કાર્ય કરશે. પરિણામ તો ક્રિયાશીલ વસ્તુ છે, કાંઈ ને કાંઈક કાર્ય થવાનું, એ કાર્યની અંદર સંતોષ થયો એ મિથ્યાત્મનું મોટામાં મોટું. જેમ જ્યાં જ્યાં શિંગડું હોય ત્યાં ત્યાં તિર્યંચ હોય, તિર્યંચને શિંગડાવે, મનુષ્યને તો હોય નહીં ને, એમ કે ઢોર ઢાકરને શિંગડાવે, એ શિંગડા જેવી વાત છે. પર્યાયમાં ક્યાંય સંતોષ થયો એટલે એ મિથ્યાત્મનું મોટામાં મોટું ચિહ્ન છે. મોટામાં મોટું ચિહ્ન છે. અથવા જે દર્શન મોહને લઈને જીવ અટકે છે, કેમ કે દુઃખ નથી લાગતું, દુઃખ ભાવ હોવા, મિથ્યાત્મમાં અનંત દુઃખ છે, અને મિથ્યાત્મની સાથે જે પરિણામ મિથ્યાત્મ સહિતના જે વર્તે છે એમાં પણ દુઃખમય પરિણામો છે, ક્યાંય આત્મિક સુખ તો પ્રગટ્યું નથી. બરાબર છે, દુઃખ નહીં લાગવાનું કારણ શું છે? સંતોષ છે. સંતોષ હોય તો દુઃખ ન લાગે, અને અસંતોષ હોય તો એ વિષયમાં અટકી જાય. ન તો અસંતોષ વાળો અટકે એ કેમ બને? સીધી વાત છે, એને સંતોષ નથી થતો એ ક્યાંથી અટકવાનો છે? એક વાત તો એ છે. આપણે એમ એનો કે સ્વાધ્યાય થાય છે, તો સ્વાધ્યાય તો કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, એમાં તને સંતોષ છે કે અસંતોષ છે? વિચાર તપાસેલું બધું પોતાનું. જો સંતોષ છે તો પ્રયત્ન ખલાસ, પ્રયત્ન જ ઉપડશે નહીં. સત્શાસ્ત્રનો સ્વાધ્યાય કરવા છતાં અંતર પુરુષાર્થનો ની શરૂઆત કેમ થતી નથી? સંતોષ છે, બીજું કાંઈ નથી, અટકો છે, જે સંતોષ છે ત્યાં અટકો છે. જો અસંતોષ છે તો પુરુષાર્થ કરવાની જગ્યા છે, એને પુરુષાર્થ કરવાનો અવકાશ છે, અને પુરુષાર્થ કરવાનો અવકાશ નથી, ખલાસ થઈ ગયો. એટલે આ વિષયમાં ગફલતમાં ના રહેવાય કે અટકી ન જવાય, એ બહુ ધ્યાનમાં રાખવા જેવો વિષય છે, બહુ લક્ષમાં લેવા જેવો વિષય છે. અહીંયા જે વિષય એના ભેદ પ્રભેદોનું વર્ણન ચાલ્યું છે. એ સ્વલક્ષ્ય પરિણામનું અવલોકન થવા અર્થે છે, સબ્જેક્ટ કન્ડિશન વાત છે, કોઈ બીજાને લક્ષ્યમાં લઈને વાત નથી, કોઈ વ્યક્તિ વિશેષને લક્ષ્યમાં લઈને કોઈ વાત નથી. સ્વલક્ષ્ય પોતાના પરિણામનું અવલોકન થાય એ અર્થે, એ હેતુથી એમાંથી પોતે બચી શકે, એમાંથી પોતે છૂટી શકે, ચેતી શકે, સાવધાન થઈ શકે, એ અર્થે અહીંયા જે વિવરણ છે ભેદ પ્રભેદનું એનું એ હેતુ છે. એની પાછળનો કુદરતી પ્રારંભમાં એ વાત લખાઈ ગઈ છે. ઠીક, શું છે કે એટલા બધા ભેદ પ્રભેદ અમુક લીધા છે અને મુમુક્ષુની ભૂમિકાના લીધા છે, એટલે કોઈ એમ વિચારી લે ભૂલથી કે આવું તો ફલાણી જગ્યાએ દેખાય છે, એના ઉપર તો આ વાત નથી લખીને, આ તો ફલાણાને દેખાય છે માટે એના માટે તો આ વાત નથી લખીને, એ વાત એ પ્રશ્ન નથી. બહુ કુદરતી એ વસ્તુ લખાય છે. સરાગી દેવ, સરાગી ગુરુ અને રાગવર્ધક શાસ્ત્રો. રાજમલજીએ રામાયણ મહાભારતને રાગવર્ધક કયા છે. વાત તો સમયસરની પોતાને કરવાની છે કે આ વિતરાગી શાસ્ત્ર છે, રાગ રામાયણ મહાભારતની જેમ રાગવર્ધક નથી. રાજમલ કળષ્ટિકામાં આપણે તો ઘણી વાતો એવી છે એની અંદર વિતરાગતાની, ચારે અને કથાનુયોગમાં ઘણી વાત છે, અથવા કથાનુયોગમાં જે પુરાણ પુરુષોના ચારિત્રનું વર્ણન છે એ એમના શ્રદ્ધા જ્ઞાનને ના બળને પ્રદર્શિત કરવા માટેની વાત છે કે જે આ ચારિત્ર મોહના ઝંઝાવાત ઉભા થયા કે જેમાં શંકા પડી જાય કે આમાં ટકી શકાય કે રહીશ ન ટકી શકાય એવી શંકા પડે, એવા ઝંઝાવાતની અંદર જેને શ્રદ્ધા જ્ઞાનને ટકાવી રાખ્યું છે અથવા શ્રદ્ધા જ્ઞાનમાં જે ધારણ કરેલ આત્મતત્વને છોડ્યું નથી એની શ્રદ્ધા જ્ઞાનનું પરાક્રમ કેટલું મોટું, કેટલું મહાન, આ વાત સમજાવે છે ત્યાં. એટલે એ વિતરાગી શાસ્ત્ર છે. ત્યાં તો એ વિષય જ નથી, એટલે બાકીનો જે વિષય આવેલો એ તો રાગવર્ધક જ થવાનો. એવા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા માન્યતા, શ્રદ્ધા એટલે માન્યતા, એ મારું કંઈ કલ્યાણ કરશે, મને લાભ કરી દેશે, એની પ્રશંસા, એમની કોઈ પણ પ્રકારની અનુમોદના કે એની સ્થાપના કરવી, કરાવવી, સ્થાપના કરતા હું એમાં સંમત થવું, એનાથી દર્શન મોહ તીવ્ર થઈ અને સિદ્ધે સીધું ગ્રહિત મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે. એમાં શું થોડી શરૂઆતથી એ શૈલી લીધી છે કે સ્થૂળ મિથ્યાત્મા સૂક્ષ્મ મિથ્યાત્મા, સૂક્ષ્મ મિથ્યાત્મા એમ કરીને વિષય લીધો છે. એટલે પહેલો બોલ એ રીતે આવ્યો છે, ગ્રહિત મિથ્યાત્નો લીધો છે, સ્થૂળ મિથ્યાત છે. એવો જ પ્રકાર અહીંયા શ્રી વિતરાગી દેવ નિર્ગ્રંથ ગુરુ તેમણે નિરૂપેલા શાસ્ત્રો એની અવમાનના કરવી, એને નહીં, એની નિંદા કરવી, વિરોધ કરવો, નિંદા કરવી, અવમાનના કરવી, ઉથાપ ના કરવી, કરવી કરાવવી કે કરતા હોય એને અનુમોદન કરવું, અનુમોદન કરવામાં ઘણાને ભૂલ થાય છે. આપણે ત્યાં અનુમોદન કેમ થાય છે કોઈ ખ્યાલમાં નથી આવતો. આમ તો તત્વજ્ઞાનની ચર્ચામાં ઘણા પ્રશ્નો આત્માના સ્વભાવના પૂછે, પણ આવી અનુમોદના થાય એ ખબર નથી પડતી કે આવું કોઈ પણ કરતું હોય એની પ્રશંસા થઈ જાય અથવા એ કરનારના દોષનો બચાવ થઈ જાય તો એની અનુમોદના થઈ જાય છે. કોઈ વિતરાગ દેવગુરુ શાસ્ત્રને નિરાધના કરતા હોય એ દોષ તો નિષિદ્ધ છે, તો એની ક્યાંય અપેક્ષા લગાડીને, કારણ કાર્ય લગાડીને, કોઈ સંબંધવશ, કોઈ કારણવશ, કોઈ પણ પ્રકારે એનો બચાવ કરે ત્યારે એની અનુમોદના એને લાગી જાય. અનુમોદનાને ઘણા નથી સમજતા. બુદ્ધિવાળા માણસો પણ એ વિષયની અંદર પણ ખાઈ જાય છે. અનુમોદવું એટલે શું છે કે એને સીધી રીતે ભલું જ કે ના એ સારું કરે છે, સારું કરે છે તો અનુમોદના એમ નહીં, એ ખરાબ કરે છે એનો નિષેધ ન આવે અને એનો જો બચાવ થાય તો એ અનુમોદના છે. નિષેધ નિષેધવા યોગ્ય છે, એનો નિષેધ આવવો ઘટે છે, આવવો જ ઘટે છે, યથાસ્થાને છે. માટે યથાસ્થાને ન રહે અને બચાવ થાય તો અનુમોદના થઈ જાય છે. અનુમોદના વિષયમાં ભૂલ કરી જાય છે એ જોવામાં આવે છે. એ અનુમોદના છે, મધ્યસ્થા નથી. ભાઈનો પ્રશ્ન ઠીક છે, કોઈ કંઈક આપણે તો મધ્યસ્થ રહેવું, કોઈ ગમે તેમ હોય આપણે શું મધ્યસ્થ રહેવામાં એવું છે કે એને તપાસવું કે મધ્યસ્થ રહીને ક્યાં મધ્યસ્થ રહે છે. નાતા દ્રષ્ટા ભાવમાં રહીએ છીએ, શુદ્ધ ઉપયોગમાં રહીએ છીએ તો મધ્યસ્થ રહીને શું કરે છે કે જે નિષેધવા યોગ્ય છે એનો નિષેધ એને આવતો નથી, એને નામ આપ્યું મધ્યસ્થાનો. એ મધ્યસ્થા નથી. મધ્યસ્થાનો આડંબર જરૂર છે પણ એ મધ્યસ્થા નથી. અનુમોદન થઈ જાય છે, એમાં પણ અનુમોદન થઈ જાય છે, એને છેતરાઈ જાય છે અને એને ખબર નથી પડતી કે મારું અનુમોદન પહોંચે છે. એને હું તો મધ્યસ્થ રહું છું, થઈ જાય છે અનુમોદન. અનુમોદન એટલે તો આપણે એ ચર્ચા કરી, કરવું કરાવવું ને અનુમોદવું. અનુમોદવામાં ભલાય ભૂલી જાય છે, કેમ કે કરવું કરાવવામાં તો સિદ્ધિ પ્રવૃત્તિ છે, અનુમોદવામાં પ્રવૃત્તિ એને જ દેખાતી હોય કે મારે ક્યાં આમાં પ્રવૃત્તિ છે, અહીંયા છેતરાય છે, આ ગફલત મારામાં હોય છે. વિષય થોડો ચર્ચવા જેવો વિષય છે, પણ ગફલત અહીંયા થાય છે, આ બહુ મોટી ગફલત છે. નિંદાનો ક્યાં પ્રશ્ન છે? જે છે તેમ કેવું છે એનું નામ નિંદા ન કહેવાય ને? દોષને દોષ કહેવાય એનું નામ નિંદા કહેવાય? એનું નામ નિંદા ન કહેવાય, દોષને દોષ જ કહેવાય. નિંદા તો ત્યારે કહેવાય કે દોષ ન હોય એને દોષ કહે એનું નામ નિંદા છે. દોષને દોષ ગણે તો એનું નામ નિંદા નથી.
એક સાથે જ પ્રતિપક્ષ હોય છે. જો સાચાને સ્થાપે
તો ખોટાને ઉથાપે જ ઉથાપે, નહીતર સાચાને પણ સ્થાપે અને ખોટાને પણ સ્થાપે. તો એ ખોટાને સ્થાપે છે, સાચાને સ્થાપતો હોવા છતાં સ્થાપતો નથી. એટલે તો આપણે લઈએ છીએ કે એ જ્ઞાનીની વિરાધના અનંતા જ્ઞાનીની વિરાધના, એક શાસ્ત્રની વિરાધના અનંત શાસ્ત્રની વિરાધના, એક જિનેન્દ્રની વિરાધના અનંતા જિનેન્દ્રની વિરાધના, એનું શું કારણ? પણ અમે તો 24 તીર્થંકરને માનીએ, કે એક કઈને માનતો નથી. એ વિશે છે. ત્રણેય સરખું કરવું, કરાવવું ને અનુમોદવું, ત્રણેયનું પાપ સરખું, ત્રણેયનું ફળ સરખું છે. ફળ સરખું છે તો પાપ સરખું છે, તો ફળ સરખું છે. ફળ સરખું છે એનો અર્થ શું છે? તો પાપ સરખું છે. જો પાપ સરખું હોય તો જ એનું ફળ સરખું હોય ને. સીધી વાત કરે છે. હા, 9 કોટીમાંથી 1 કોટી તૂટી એટલે બાકીની 8 તૂટી એમ છે. હા, એ પોતાને એ સંશોધનનો વિષય હતો. પોતે સ્થાનકવાસીના સાધુ થયા તો એમને એક સંશોધનની એક એમણે એક લાઈન પકડી દીયા કે કરવું કરાવવું ને અનુમોદવું, શું કૃતકારિતને અનુમોદના અને મન વચન કાયા, ત્રણને ત્રણે ગુણી નાખે એટલે ત્રણેયમાં ત્રણેયને એપ્લાય કરી નાખ્યા. અને 9 કોટીમાંથી 1 કોટી ક્યાંય તૂટે છે? આ એ કાયમ જોતા 1 કોટી તૂટી તો 8 તૂટી ગઈ, બાકીની 8 સાબુત નથી. સાબુત દેખાય તો એ સાબુત નથી. આ એક એમનો એક આગળ ચાલવામાં સંશોધનની અંદર એમણે એક ટોર્ચ હારે રાખી હતી. ગફલતમાં ન રહેવાય એના માટેની ટોર્ચ હતી. જેવું એમણે પૂછ્યું, ગુલાબચંદજી કરીને વૃદ્ધ સાધુ હતા એમના વખતમાં, કે કોઈ પુરુષોત્તમલાલજી કરીને જેવું કોઈ નામ હતું, શાસ્ત્રમાં જીન પ્રતિમાની વાત તો છે, તો કે અહીંયા તો યક્ષની પ્રતિમા, તો કે ના, યક્ષની પ્રતિમાની વાત આવી રીતે ન હોય. જે રીતે વાત મૂકી છે એ રીતે તો વાત જીન પ્રતિમાની જ મૂકી છે. જીન પ્રતિમાની સ્થાપના આપણે નિષેધ કરીએ છીએ સ્થાનકવાસી સંપ્રદાયમાં. આપસની ચર્ચા હતી એટલે પેલા લોકો કન્ફર્મ થયા, ગાંધી તારી વાત સાચી છે. શું પેલા બોલા, તો વૃદ્ધ સાધુ હતા, દીક્ષા મોટી હતી, આ નવ દીક્ષિત હતા એટલે ગુરુ શિષ્ય જેવો, ગાંધી તારી વાત તો સાચી છે એટલે પેલા એ કબૂલ કરી લીધું. સંપ્રદાયમાં તો નામ લેવાય એવું નથી. રોટલા પાણી બંધ થઈ જાય, કોઈ રોટલા કોઈ હાર વરાવે નહીં, ખગડાટ મચી જાય, આખા સંપ્રદાયની અંદર ઉથલ પાથલ થઈ જાય. એમણે સીધો આંક મૂક્યો, આમાં તો કોઈ આત્માર્થી નથી, શ્રાવક અને મુનિની તો વાત જ ક્યારે, કોઈ આમાં આત્માર્થી નથી. સીધો આંક મૂક્યો, કેમ કે કોટી તૂટે છે. આત્માર્થી હોય આ સંમત કરે નહીં. આત્માર્થીની ભૂમિકામાં એ વાત લીધી આપણે, જીન પ્રતિમાનો નિષેધ. આત્માર્થી પણ ઉગી, નાની પણ ઉગી તો પ્રશ્ન જ નથી, ચર્ચવાનો જ વિષય નથી. અહીંયા સ્થાનકવાસી સંપ્રદાયના સાધુ તરીકે આ કેમનો હતો માપવાનો, આ ગતથી એમણે માપ્યો આખા સંપ્રદાયને, નક્કી કરી દીધું ખલાસ, અહીંયા રહેવાય નહીં, છોડે છૂટકો. બહુ માન સન્માન બીજું ત્રીજું બહુ વધી ગયું, વાત બહુ આગળ વધી ગઈ, ગમે એટલી આગળ વધી ગઈ. કોના હાથું રહ્યું, કેવી રીતે રહ્યું? હવે તો શું કરવું વચ્ચે? અસર વચ્ચે આવે તો શું કરવું, એ તો પછી અંદર આવે કે ન આવે, કઈ કહેવતમાં એ વાત આવે કે ન આવે, વચ્ચે અસર આવે તો એનું શું કરવું. વાત તો એવું છે કે પોતામાં જે ખરાબ છે એનું શું કરવું, પોતામાં જે ખરાબ થતો છે એનું શું કરવું, જો પોતે નિષેધે અંદરમાં નિષેધે તો બહારમાં આદર કરવાનો ક્યાં પ્રશ્ન. વાત તો પોતા માટે છે ને. છેતરાવા માટે તો ઘણી વાતો છે, ભૂલાવા માટે તો ઘણી વાતો છે. જેટલા પ્રશ્નો ઉઠે એટલા ઉઠાવવા એની અંદર વિચારી ગયા નથી, પણ છે આ એક જગ્યા છેતરામણે છે. અનુમોદનના વિષયમાં અનુમોદન થાય છે એની ખબર પડતી નથી, અને તે પણ તત્વજ્ઞાનનો અધ્યયન કરનારને અભ્યાસ કરનારને ખબર નથી પડતી. બચાવ ન કરવો પણ સોફ્ટ કોર્નર તો રાખો કે નહીં, હું પ્રશ્ન ઉઠાવું છું. બચાવ નથી કરવો પણ આપણે હવે કાંઈ જરા સોફ્ટ કોર્નર રાખો, એ બધો અનુમોદનાનો જ પ્રકાર છે, અનુમોદનાના ભંગમાં જાય છે એ બધી વાત, એવો વિષય છે. જરા ખરેખર તો મૂળ પોતાના પ્રયોજનમાં ભૂલ થઈ ગઈ છે, જે પ્રયોજન છે એ ભૂલાઈ ગયું છે, અને ખરેખર તો ભલે તત્વજ્ઞાનનો અભ્યાસ ચાલે છે પણ માર્ગે નથી, ઊંડ માર્ગે છે. એટલે તો દર્શનમાં વધે છે ખબર નથી પડતી, જેમ તપ કરતા કરતા ક્રિયાવાદીને દર્શનમાં વધે છે. કે ગુરુદેવે સ્પષ્ટ બોલી દીધો કે ઉપવાસ કરતા કરતા કે તપ કરતા કરતા કલ્યાણ થઈ જશે એ શલ્ય છે, એમ શાસ્ત્ર વાંચતા વાંચતા કલ્યાણ થઈ જશે એ પણ શલ્ય છે. પંચાશમ ગુરુ નાખ્યો એની અંદર શું વાત, પેલો ત્યાગ કરીને બેઠો છે. અન્ન તો પ્રાણ સમાન છે, તો અન્નનો ત્યાગ કરે છે, ઉપવાસ કરે છે. કરી તો જુઓ, મહિના મહિનાના ઉપવાસ કરી તો જુઓ, ખબર પડે એમ તો કે નો કે ખાવું પીવું મજા કરવી છે ને ઉપવાસ કરે એનો નિષેધ કરવો છે એમ કેક નો કે. હઠથી ભલે સહનશક્તિથી એ લોકો કરે, માર્ગ તો દર્શનનો નથી, ભલે મંદ કશાય રાખતા હશે એમ, તપશ્ચર્યામાં મંદ કશાય રાખે છે, શાસ્ત્ર અધ્યયન કાળે મંદ કશાયથી વર્તે, પણ દર્શનમાં તીવ્ર થાય છે એ વાતની જાગૃતિ કે એ વાતની સમજણ કે એ વાતનો ખ્યાલ પડે છે કે નથી. જો એની જ ખબર નથી ક્યાંથી દર્શનમાં લાગે છે તો બચવાનો પ્રશ્ન ક્યાં રહે છે. એટલે શું હોય છે કે ભલે તત્વજ્ઞાનનો અભ્યાસ થતો હોય છે પણ દર્શનનો વધારતો હોય છે, એમાંથી એ બધું ઊભું થઈ જાય છે. ગ્રહ અગ્રહિતમાંથી જેમ ગ્રહિત થઈ જાય છે એવી રીતે એમાંથી આ બધી અનુમોદનાદી પ્રકાર એમાંથી ઊભું થાય છે. હમણાં એક બોધ ચાલી ગયો વચનામૃતમાં પણ કે તત્વનો ઉપદેશ અસી ધારા સમાન છે, તરવારની ધાર કાપે જ કાપે એમ, તત્વનો ઉપદેશ જીવનો મિથ્યાત્વાદી દોષ કાપે જ કાપે એ અહીં સુધી કે ઓગ સંજ્ઞા એ તત્વજ્ઞાનની પ્રવૃત્તિ કરે કે દેવગુરુ શાસ્ત્રની, શાસ્ત્રની પ્રવૃત્તિ તત્વજ્ઞાનની છે ને, લાંબો કાળ કરે એટલે દર્શન ભાવ વધે. ઓગ સંજ્ઞા એ કાળ જેતે થયો દર્શન ભાવ વધી જાય, પૂછે એમાંથી આ બધા ફણગા ફૂટે સ્થૂળ દોષના. એટલે શું કહ્યું કે જ્ઞાન, જ્ઞાનની પ્રવૃત્તિ ચાલે છે શાસ્ત્રથી એમને, કાળ જાય છે એને ચેતવે છે. કેમ કાળ જાય છે? તપાસ સંદર્ભમાં ક્યાંય ઓગ સંજ્ઞા એ કાળ જાય છે કે ક્યાંય દર્શન ઘટે છે ને કાળ જાય છે? બે માંથી એક તો તપાસી લે બસ. આ ઉદ્દેશનો વિષય છે કોઈ પણ તબક્કે આવે છે. અથવા એમ સાંભળ્યું, બીજી રીતે લઈએ કે એ પોતાનું નિજ પરમ તત્વ, પરમાત્મ તત્વ, પરમેશ્વર પદ છે, સાક્ષાત સિદ્ધ પદ છે, આરાધવા યોગ્ય છે. તો આરાધવા યોગ્ય છે એનો અર્થ કે ઉપેક્ષાને યોગ્ય તો નથી, અનાદરને યોગ્ય તો નથી છે. હવે જો એના આરાધન પ્રત્યે એનો પ્રયત્ન ચાલુ ન થાય, ભલે પ્રયત્ન યથાશક્તિ થાય પણ પ્રયત્ન જ ન વર્તે, તો એનો બીજો અર્થ શું? મધ્યસ્થતા છે એનો અર્થ? હવે હું પૂછું, મધ્યસ્થતા નથી એ અનાદર છે? એ અનાદર છે. અહીંથી દર્શનમાં વધે છે. દર્શનમાં ક્યાંથી વધે છે? ઉપેક્ષા ભાવ, વિમુખપણ, અનાદરપણ, એમાંથી દર્શનમાં વૃદ્ધિ કે થશે? બીજું શું થવાનું એમાંથી? ગુરુદેવ શ્રી કીધું ને કે પુણ્યની મીઠાશ, પુણ્યની મીઠાશ વેદે છે, એ તો એનું એટલે એના આત્માનો ખૂન કરે છે એમ લીધું છે. સીધું કઠોર શબ્દ વાપર્યો છે, કરે છે પુણ્ય, કરે છે આત્માનું ખૂન, કેમ કે મીઠાશ સહિત કરે છે. કઈ દ્વેષ નથી આવ્યો. આચાર્ય ભગવાને સમયસારમાં એને વિષકુંભ કહ્યો, કઈ દ્વેષ નથી આવ્યો. વિષ ઝેર છે, ઝેર કીધું છે એનું કારણ છે, મીઠાશથી કરે છે. શું ઝેર? તો ઝેરની ઉપમા એને ઓછી પડે છે. ઝેર તો એકવાર મારે, આને તો અનંત કાળ જન્મ મરણ કરશે. ક્ષણ ક્ષણના ભયંકર ભાવ મરણની તો વાત જ જુદી છે. દ્રવ્ય મરણ અનંત થશે, એને ઝેરે શું કહેવું? એટલે વિષનો કુંભ કહી દીધો. વિષનો કુંભ છે આ તો. કોઈ દ્વેષ આવ્યો છે કે કઠોર શબ્દ વાપર્યો છે એવું નથી, પણ એ વાત જે કઠોર શબ્દ લાગે છે ખરેખર તો ઓછો પડે એવો વિષય છે. નિરુત્સુક છે, હા નિરુત્સુક છે. તત્વા સિદ્ધાંત કરવામાં જેને ઉત્સાહ નથી, દર્શનમાં એમ થાય છે નિરુત્સાહી થઈ જાય છે. પરિણામ પોતાના સ્વરૂપની આરાધનાનો ઉત્સાહ, ઉત્સાહ કહો, વીર્યનું ફોરવવું કહો, પ્રયાસ કરવો કહો, પ્રયત્ન કરવો કહો, એ પ્રયત્ન છૂટીને નિરુત્સાહ થાય છે. એનું કારણ શું? કે એનું કારણ દર્શન. એથી નિરુત્સાહી થયો, વિમુખ થયો, હિતાહિતનો વિચાર કરવામાં અસમર્થ થયો, બધી પરિસ્થિતિ ઊભી થઈ. મધ્યસ્થતા નથી એ બધું. કઈ સમજ સમજી નાખી.